તારીખ 25/6/1990 શ્રી તત્વાનુશીલન જ્ઞાન પ્રકરણમાં લબ્ધ જ્ઞાન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઘાટકોપરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 29.
પણ લગ્નનો વિષય બહુ વિશાળ છે, એની પાસે સ્મૃતિ બહુ અલ્પ માત્રામાં એમાંથી આવે છે. કારણ કે એમાંથી આવે છે એમ લઈએ તો પણ બહુ અલ્પ માત્રામાં આવે છે. પણ સ્મૃતિ ઉપયોગાત્મક છે, સ્મૃતિ પોતે ઉપયોગાત્મક છે, અતિજ્ઞાનનો ઉપયોગ છે. ત્યારે લગ્ન છે એ ઉપયોગાત્મક નથી. એટલે બેની પોઝિશન તો જુદી જુદી થઈ ગઈ.
પોઝિશન જુદી જુદી થઈ ગઈ
ખાસ કરીને લગ્ન જ્ઞાનને સમજવું હોય તો બધી રીતે સમજવું જોઈએ કે જેટલું ભણાય છે જેટલું જાણવામાં આવે છે એ બધું જ્ઞાન પ્રાપ્ત જ્ઞાન જેને કહેવામાં આવે છે. પ્રાપ્ત જ્ઞાન જ્ઞાનની પ્રાપ્તિ છે. દ્રષ્ટાંત તો આવી રીતે રાખવામાં આવે છે. જેમ અત્યારે આપણે જ્ઞાન વિષય ચર્ચા કરીએ છીએ તો પણ વેપાર વિષય આપણા વ્યવસાય વિષય જ્ઞાન આપણી પાસે લગ્નમાં છે. એટલે જ્ઞાન એ જ્ઞાનનો નાશ નથી થયો, છતાં એ જ્ઞાનનો કોઈ વેપાર નથી. ગણિતનું જ્ઞાન એની અંદર છે, એકાઉન્ટનું જ્ઞાન છે, એ સંબંધીના જેને જેની લાઈન હોય એ સંબંધીનું જ્ઞાન છે, એ સંબંધીના વ્યવહારનું જ્ઞાન છે. પણ એ બધું લગ્નમાં રહે છે. હવે એમાં વિશેષ એનો પ્રકાશ પડવો છે એ વિષય કોઈ પણ ઇસ્યુ ઉભો થાય એટલે એ વિષયનું તમારું લગ્ન જ્ઞાન ચારે પ્રકારનું હોવાથી એ વિષય કોઈ પણ ગડબડ થાય તો તમને ખબર પડે કેમ કે તમારી પાસે એ જ્ઞાન લગભગ બધું પીડ્યું છે. એ જ વિષયમાં કોઈ બીજી વાત કરી જાય તો મને ખબર ન પડે કેમ કે મારી પાસે એ લગ્ન જ્ઞાન નથી. તમારા વ્યવસાયનું તમારી પાસે લગ્ન જ્ઞાન છે. એ વિષયનો કોઈ પણ ઇસ્યુ નીકળે અને એની અંદર કોઈ કંઈ ગડબડ હોય તો તરત તમને ખબર પડે. તો ખબર ક્યાંથી પડી? એમાં કોઈ પ્રસંગનો સ્મરણનો સવાલ નથી. પણ એ વિષયનું ચારે પડખાનું નિર્વિકલ્પ જ્ઞાન તમારી પાસે સ્ટોર કરેલું છે. અમારા લગ્નના સ્ટોર રૂમમાં એ બધા પડખાનું જ્ઞાન એક સાથે સ્ટોર થઈને પડેલું છે. વિજ્ઞાનમાં એટલી બધી શક્તિ છે કે એમાં ગમે એટલો સ્ટોર થાય ને તો ગણતરી જ ન થાય. આપણે કહે છે ને કે અવગાન શબ્દમાં ગમે એટલું આવે ને ભરાઈ જાય, અવગાન પામી જાય, એવું નહીં છે ને તો ગ્રહનું અવગાન થઈ જાય છે. અને હજારો ચીજોનો લગ્ન જાણવા છે, લાખો ચીજોમાં, કરોડો ચીજોમાં. અને જેને એ વિષયનું લગ્ન જ્ઞાન છે એમાં કાંઈક ફેરફારો એટલે તરત જ એને લાઈફ થાય કે એ લગ્નનો ઉપયોગ છે. તમારી પાસે જે લગ્ન હતું એનો ઉપયોગ થયો, ઉપયોગનું લગ્ન થાય, લગ્નનો પણ ઉપયોગ થાય છે.
લગ્નનો ઉપયોગ થયો.
જ્ઞાન દશાની અંદર થોડી વિશેષતા છે કે જ્ઞાન દશામાં જે શુદ્ધ ઉપયોગ થયો અને જે આનંદ અને આનંદપૂર્ણનો સ્વરૂપ જે આત્મા એનો જે વેદન છે, અનુભવ છે, એ આખો અનુભવ લગ્નમાં જાય છે. તમને અત્યારે જે વ્યવસાય સંબંધેનું લગ્ન છે એનું વેદન નથી લાગતું, તો કોઈ વિસ્મૃત થઈ ગયેલી ચીજ તમને લાગે છે. જ્યારે આત્મા સંબંધમાં એવું નથી, આત્માનો જે અનુભવ છે એનું જે વેદન છે એનું લગ્ન થાય છે, ત્યારે લગ્નજ્ઞાનની પરિણતિમાં પણ જ્ઞાન શાંતિ વગેરેનું વેદન છે, અનુભવનું વેદન છે. અને એ વેદન મુખ્ય છે પણ ત્યાં પરિણતિ મુખ્ય છે.
એ વેદન તો વગર ઉપયોગનું વેદન છે, વગર ઉપયોગનું વેદન આયા પણ
જ્ઞાન દશા. આમ તો અજ્ઞાન દશામાં થાય છે પણ એ વિષય અજ્ઞાન દશામાં સમજ નથી આવતી. દાખલા તરીકે કોઈ માણસ એમ કહે છે કે મને ક્યાંય ચેન પડતું નથી, મને ક્યાંય શાંતિ આવતી નથી. અશાંતિનું વેદન છે તો હા, ઘણી અશાંતિ એને લગ્ન કરી નથી. ઉદ્યોગમાં ખડખડાટ હસતો હોય, એની જોક્સ આવે કે કોઈ એવો ખુશી થવાનો પ્રસંગ આવે તો એને એમ લાગે કે આ તો બહુ આનંદમાં છે ને, અજ મજામાં છે, અંદર ઓલી પરિણતિ ચાલુ થઈ જાય. પણ એ વિષય ઉપરનું જાણપણું, એ વિષય ઉપરનો અભ્યાસ, એ વિષય ઉપરનું લક્ષ, એ વિષય ઉપરનો ખ્યાલ સામાન્ય રીતે સંસારની અંદર એ વિષય અજાયનો થઈ ગયો છે. છતાં એ વિષય બહુ જ જોર પકડી ગયો છે. ત્યારે સામાન્ય માણસનો ખ્યાલ આવે છે કે મને ઘણી શાંતિ યાદ કરે છે, ક્યાંય શાંતિ મને જોતી નથી, ક્યાંય શાંતિ વળતી નથી. અને એ શાંતિને ભૂલવા માટે, અશાંતિને ભૂલવા માટે પછી એ મનોરંજનના ઘણા સાધનો અપનાવે છે. દારૂ જેવાથી માંડી, ઘેરની ટીકડીથી માંડી, નાટક સિનેમા જેવાથી માંડી, નોવેલ વાંચવાથી માંડીને ઘણા જ ઉપયોગને એટલો બધો એ રોકવાનો પ્રયત્ન કરે કે આ અશાંતિ ભૂલાઈ જાય તો સારું. અને છતાં એ અશાંતિ ચાલુ જ રહેતી હોય છે. એ થોડોક માનસિક સંતોષ, ખોટો સંતોષ પકડે છે, અશાંતિ તીવ્ર ના થાય, જે તો એ અશાંતિ પછી ઉપયોગમાં તીવ્ર થવા માંડે છે. એટલે ઉપયોગમાં ન આવે કે ઉપયોગનો દરવાજો બંધ કરવા માંગે છે અને ઉપયોગને જુદા જુદા રમકડા આપી દે છે. આ રમકડા છે, એ જૂનું થઈ ગયું તો કહેવા આ રમકડા છે, એ જૂનું થઈ ગયું તો કહેવા આ બીજું પડતા પકડ છે. ઉપયોગાત્મક થાય ત્યારે તો તીવ્રતા બહુ આવી જાય અને ત્રાસ થાય છે. પછી એ પરિણતિને ભૂલવા અને ઉપયોગમાં ન આવવા દેવા માટેના પ્રયત્નો છે. છતાં એ વસ્તુ ચાલુ જોઈએ છે, એ વસ્તુ એને પ્રાપ્ત થઈ ગઈ છે એ જાણતી નથી. એવી રીતે કોઈ વારે એ પરિણતિને સમજી શકાય છે, એવી રીતે સમજી શકાય છે. એટલે આ જ્ઞાનની પણ પરિણતિ અશાંતિ છે કોને ખબર પડે, જ્ઞાન સિવાય તો કોને ખબર પડે. પણ બીજા ચારિત્ર આદિ આનંદાદિની સુખની વિપરીત પરિણતિ તે અશાંતિ છે, એ બધી પરિણતિ ચાલે છે જ્ઞાનની સાથે, જ્ઞાનને ખબર પડે છે. જીવને લગતું તો જ્ઞાનની પર્યાય પૂરતું જ વપરાય છે, પણ એની સાથે પણ બીજી ગુણોના પરિણામો હોય છે.
અશાંતિની વાત કરીએ કે તે વિકલ્પોની અશાંતિ હોય ને, જે હાલમાં આપણે ઉદ્યોગમાં તેના અંગે તેના સ્વાધી કરાય છે, હું તમને સાંભળી રહ્યો છું, પણ વિકલ્પો ને આ જે અશાંતિઓ બધા તો હોય છે,
ખાસ કરીને એ બધા ગુણની પરિણતિને એક શબ્દથી સમજવા માટે એને સમજાવાય છે કે એને અમુક જાતનો રસ થઈ ગયો છે. રસમાં શું છે કે જે વિષયનો રસ હોય એનાથી વિરુદ્ધ વિષય સામે ઉભો થાય રસથી, ત્યારે જૂના રસ ઉપર ટળવાનું કારણ બને. નહીતર તે રસ ચાલુ રહ્યા કરે પરિણતિ રૂપે. એટલે અશાંતિના રસવાળી જે પરિણતિ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હોય એને શાંત રસનો ઉપયોગ જો ઉત્પન્ન થઈ જાય જોરદાર, તો શાંત રસની પરિણતિ આવે અને અશાંત રસની પરિણતિ ચાલી જાય. ટૂંકામાં રસ છે ત્યાં વજન છે. રસ ક્યારે આવે? વજન હોય તો રસ આવે. એટલે રાજવાના પલ્લા જેવા પરિણામ છે કે જેના ઉપર વજન એ પલ્લું બેસી જાય, બીજું પલ્લું ઊંચું થઈ જાય. વિરુદ્ધ રસની અંદર આવી રીતે પરિણતિના ફેરફારો પણ થાય છે. એટલા માટે એમ કહેવાય છે કે જ્ઞાન છે એને કેળવતા કેળવતા ભાવ પાસે આવે છે. આપણે પ્રેક્ટિકલ સાઇડ શું કરવા જોઈએ છે? આ લાઈનની અંદર પ્રેક્ટિકલ સાઇડને શું કરવા મહત્વ આપીએ છીએ, અને થિયરિટિકલ સાઇડ ગમે એટલી જાણી હોય તો એને મહત્વ નથી આપતા. તો પ્રેક્ટિકલ સાઇડથી જ્ઞાન કેળવાય છે, અને જ્ઞાન કેળવાઈને ભાવ પાસે રૂપે આવે છે. ભાવ પાસે રૂપે આવે છે ત્યારે એનો અપૂર્વ રસ ઉત્પન્ન થાય છે. એ આત્મરસ ત્યાંથી શરૂ થાય છે ભાવ પાસે. એટલે એવો જે અપૂર્વ રસ ઉત્પન્ન થાય છે ત્યારે સંસારગત જે રસો લેવાના છે ને એની જે પરિણતિ ચાલે છે એનું પલ્લું ઊંચું જાય છે, એનું વજન ઘટી જાય છે, એ રસ તૂટી જાય છે, એ રસનો નાશ થાય છે અને આ નવો રસ ઘટી જાય છે. એટલે વિરુદ્ધ રસ છે એ એકબીજાના રસને મારે છે. એવી જ રીતે કોઈ જીવ શાંત રસે પરિણમી ગયો સમય દ્રષ્ટિ છે, અને વળી પાછો જો મિથ્યાત્વામાં આવે તો એ વિભાવ રસમાં આવી ગયો છે. એને શાંત રસને માર્યો,
સ્વભાવ રસ સુધી
ગયો, સ્વભાવ રસ ગયો. કેવી રીતે પરિણમી ક્યાં કરે છે? નહીતર શું થાય જો એમ ન હોય તો? બીજી રીતે વિચારી લઈએ કે ફાઇનલ થઈ જશે કે મુમુક્ષુ દશામાં ઘણા મુમુક્ષુઓ સત્શાસ્ત્ર લઈને સ્વાધ્યાય કરે છે, અથવા સત્શાસ્ત્ર લઈને જે સ્વાધ્યાય કરીને આત્માના વિષય એને સમજવામાં આવ્યો હોય છે એને ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કરે છે. એકાંતમાં બેસે અને પોતાના સ્વરૂપમાં વિચાર કરવા લાગે, ઉપયોગમાં જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, એક શુદ્ધ સ્વરૂપ છું, અને એક પૂર્ણ સ્વરૂપ છું, બહુ સ્વરૂપ છું, અને છતાં અનુભવમાં શું કારણ છે કે એનો જે અનાત્મરસ છે, વિરુદ્ધ રસ એટલે આત્મરસ નહીં પણ અનાત્મરસ છે, એ અનાત્મરસની એટલી ત્યાં શક્તિ છે વ્યક્તપણે કે આવી રીતે ઉપયોગમાં જે આત્માનો વિકલ્પનો વિચાર ચાલે છે એ બેકાર જાય છે, નિષ્ફળ જાય છે. એ અહીંયા પરિણતિને સાબિત કરે છે.
ત્યાં લબ્ધનું જીવ કહેવાય,
લબ્ધ જ્ઞાન અને આખા રસમાં આનંદ ગુણ બીજા આવી ગયા. જ્ઞાન ગુપ્ત લબ્ધ કહેવાય
જે વિભવ રસ લબ્ધમાં છે એનું જોર વર્તે છે.
એટલે જે પરિણતિ છે અહીંયા પરિણતિમાં એ જ્ઞાન પૂરતું લબ્ધ કહેવાય, બાકીના ગુણોને પરિણતિ કહેવાય છે. ચારિત્રમાં લબ્ધ ઉપયોગ નથી અને આનંદ અને શાંતિ શાંતિમાં લબ્ધ ઉપયોગ નથી. છતાં બે ભાગ પડે છે જ્ઞાન દર્શન, એટલે જ્ઞાન પૂરતું ઉપયોગનું લબ્ધ કહેવાય છે. એટલું આપણે શાસ્ત્રને અર્થઘટનના શબ્દ મર્યાદા છે. એટલે પાત્ર ભાવ જ સમજવાનો છે. તો એની અંદર જ્ઞાન સાથે બીજા ગુણોનો પણ પરિણામ હોય છે. એટલે આનો જે ઉપયોગની અંદર અને ચારિત્રમાં રાગ કર્યો આત્માનો, ઉપયોગમાં વિચાર કર્યો આત્માનો, તો પણ એને કામ જાય છે. એવી જ રીતે જ્ઞાન દશાની અંદર જ્ઞાને એનો ઉપયોગ પર પદાર્થ પ્રજ્ઞા સાથે જોડાય છે. પણ અહીંયા એને આત્મપરિણતિનું અને આત્મરસનું એટલું બળવાન બનવું છે કે એ ઉપયોગ બેકાર જાય છે. એટલે જ્ઞાનીને બંધ નથી એમ કહેવું પડે છે.
એના અનુસંધાનમાં આપણે એક વાર કહ્યું હતું કે અજ્ઞાનમાં ઉપયોગ જોરદાર હોય છે, કે જે લબ્ધની ઉપર સવાર થાય છે, અને જ્ઞાન પરિણતિમાં ઉપયોગ આખો પલટાય ને લબ્ધ પરિણામ સવાર થઈ જાય.
લબ્ધનું બળવાન કરવું છે કઈ જગ્યાએ, તો કે અહીંયા કંઈક અજ્ઞાન દશામાં કહીને આત્માનો વિચાર થઈ ગયો. એટલે સામાન્યપણે લબ્ધનું બળવાન કરવું છે, તેમ છતાં જો કોઈ વાર ઉપયોગ જોર કરી જાય તો લબ્ધને બદલવું પડે. એકાંત ન લીધો
આપણે લગ્નનો જે પર્યાય બદલાવવા માટે એના માટે શું વિચારવું જોઈએ, જે પરિણતિ બદલવા માટે જે અંદરની લગ્નથી પરિણતિ જે જો કરે છે
ભાવના ઉપયોગ અને લગ્ન આ પ્રોડક્શનનો ચેનલ છે. વારંવાર ભાવનાથી જે ઉપયોગ થાય એટલે ભાવનામાં રસ હોય છે, નિરસ ઉપયોગ અને સરસ ઉપયોગ એ પ્રકારે ઉપયોગ થાય છે. તો ભાવના ઉપર પૂર્વક જો ઉપયોગ થાય તો એ ઉપયોગમાં ભાવના અનુસારનો રસ ઉત્પન્ન થાય છે અને લબ્ધમાં જાય છે, એનાથી લબ્ધ બને છે. ત્યારે શુદ્ધ ઉપયોગ ક્યારે ઉત્પન્ન થયો કે આત્મ સ્વરૂપને વારંવારની તીવ્ર ભાવના થઈ, એમાંથી શુદ્ધ ઉપયોગ થયો. અને એ શુદ્ધ ઉપયોગને પરિણતિ જેને આપણે જ્ઞાન દર્શન કરીએ છીએ, એમ આવી રીતે લબ્ધની ઉત્પત્તિ આવી રીતે થાય છે. એવી જ રીતે કુટુંબ પદાર્થોની ખૂબ ભાવના થાય કે મને આ ચીજ બહુ ભાવે છે, આ ચીજ બહુ ભાવે છે, આ ચીજ બહુ ભાવે છે, કારણ કે અભિપ્રાય થઈ ગયો છે. મને તો ખરાની ચીજ જ ભાવે છે મારા, તો જાણે અજાણ્યાની ભાવનાથી આ કરતી હોય છે. પછી જયારે જે ચીજ બને ને ભાડામાં આવે છે ત્યારે રસ્તી થઈ જાય છે, અભિપ્રાયપૂર્વક સુખનો અનુભવ નહીં પણ અભિપ્રાયપૂર્વક સુખનો અનુભવ ને આપણે વાંચનમાં લઈએ છીએ. ત્યાં એ વખતે ઉપયોગાત્મક પરિણામે ખૂબ તીવ્ર રસ થાય છે અને એ લગભગ એની પરિણતિ જાણ થાય છે. પછી તે વિરુદ્ધ પરિણતિમાં ઉત્પન્ન કરવામાં કે તે વિરુદ્ધ ભાવ સાધવામાં બહુ મુશ્કેલ પડે છે. એટલે આ તો એક સાયન્ટિફિક વાત છે કે બે રંગો હોય એમાં જે રંગ ઘાટો હોય એ આછા રંગને દાબી દે, આ તો સીધી વાત છે.
બે રંગો થઈ ગયો
આછો રંગ હોય દબાઈ જાય ઘાટા રંગ પાસે, તો સીધી વાત છે. એટલે આ રીતે ભાવના ઉપયોગ અને લબ્ધમાં એ વિશેષ એવી વાત એક આ પરિણતિ છે, શાંતિની અશાંતિની જે પરિણતિ છે એના ઉપર જે તમને સમજી શકાય કે મારું લબ્ધ જ્ઞાન ક્યાં કામ કરે છે. હું ઉપયોગ બીજે બીજે લઈ જઉં છું તો પણ અશાંતિ છે મને જે જણાય છે એનું કારણ કે ત્યાં મારું લબ્ધ જ્ઞાન કામ કરે છે, એ ખ્યાલ એને લઈ શકાય છે. જ્યારે જ્ઞાનીને તો એમાં આત્મજાગૃતિ હોવાથી અને એમાં શાંતિ વગેરેનું વેદન જાગૃતિપૂર્વક હોવાથી એને લબ્ધનું બળવાનપણું એટલું બધું છે કે અનેક પ્રકારના ઉપયોગ માં પણ
ત્યાં પણ રસ અને અભિપ્રાય ને બળવાનું થયું.
અભિપ્રાય પણ છે, રસ પણ છે અને પરિણતિ પણ છે.
પરિણતિ તો અભિપ્રાય ને રસ પૂર્વક ની રહી,
પરિણતિમાં ઘણો રસ છે. એને તો શું છે કે જ્ઞાન દશામાં જ હું પણ છે અને જાગૃતિ પૂર્વકનો પણ ઉપયોગ જ્યાં જાય છે અને ઉપયોગ અનુસાર રાગાદી પણ જે બીજા પરિણામ થાય છે, પોતાની પરિણામ થાય, અકુલતાના પરિણામ થાય, અશાંતિના પરિણામ થાય, એ બધામાં ક્યાંયનું અસ્તિત્વ નથી. એટલે જ્યાં પોતાનું હું પણ છે ને અસ્તિત્વની જાગૃતિ છે અને જ્યાં પોતાનું જાગૃતિ નથી ને અસ્તિત્વ નથી, એટલે એને જે લગભગ છે એ ઘણો ઉછેલો રહીએ છીએ. જે આપણે ઘંટાયેલો રહીએ છીએ તિરભૂત થયેલો લાગે છે અને ત્યાં આવિર્ભૂત થયેલો લાગે છે. એ જ્ઞાની ને અજ્ઞાનીની પરિણતિમાં આ ફરક છે. જ્યારે અજ્ઞાનીને તો ઉપયોગમાં તીવ્ર રસે કરીને હું થાય છે, હું પણ થાય છે.
એ જે જ્ઞાનીની દશાની જે વાત છે ત્યાં જ્ઞાન સામાન્યની શું ભૂમિકા છે? એના ઉપર એનું લક્ષ્ય ચૂકેલું જોઈએ એમ કહી શકીએ આપણે.
તો વેદન છે, લક્ષ્ય તો શુદ્ધાત્મા ઉપર છે.
કે આપણે જે વાત કરી હું પણ રહીએ છીએ, હું પણ એટલે અવલંબનની અપેક્ષાએ હું પણ રહીએ છે.
અવલંબન ત્રિકાળી છે અને હું પણ ખરેખર ત્યાં છે.
હું પણ કહેતા તો અવલંબન
ભાવ કરનાર જે છે એ પરિણતિ છે. હું પણ ત્રિકાળીમાં છે, હું પણ ભાવ કરનાર પરિણતિ છે. અને જે બાકીના ઉપયોગાત્મક પરિણામ સાથેના જે બધા પરિણામો છે આકુલતાના અને શાંતિ, એમાં હું પણ નથી. એ બહુ મોટો તફાવત છે. એવો તફાવત અહીંયા નથી. એટલે અહીંયા બે વચ્ચેનો તફાવત બહુ સમજાતો નથી. ત્યારે ઓલા પણ બે વચ્ચેનો તફાવત બહુ સમજાય છે, વધારે સમજાય છે. કેમ કે એક સ્વ ને એક પર, એક પોતાનું ને એક પાર કરવું.
સામાન્ય એના જે પોતે
વેદી બે બાળકો રમે છે, એ પોતાનો બાળક છે, એક પાડોશીનો બાળક છે, તો એને બા બાજુમાં બેઠે છે તો એને વિકલ્પ પીડા વિના એક મારો નહીં, એક મારો નહીં એવું જ્ઞાન ભરતા કરે છે. ઉપયોગ કરવાની જરૂર નથી, એટલું બરાબર છે. છતાં જ્ઞાન ભરતા કરે એનું નામ લગ્ન કરે નથી, લગ્ન જ્ઞાન. બીજું કે સ્વ અને કર્મ ભેદ ઘણા બધા છે. એને રસ છે એ પોતાના બાળકમાં છે, દ્વાદશીના બાળક ઉપર રસ નથી. રમતા રમતા કોઈ એવા જ રસ છે તો એને પહેલો વિચાર એમ આપશે કે મારા બાળકને કંઈ જોયું નથી, પહેલાનું નહીં આવે. રસનો પણ આ છે. એટલે અહીંયા શું છે કે પરિણામમાં ઉપયોગ બહાર જાય છે એ પર છે અને પરિણતિમાં સ્વપણો છે. સ્વપણો એ સ્વપણો આત્મામાં કરે છે પરિણતિ, પણ એની મર્યાદા ત્યાં છે. ઓલા ઓલામાં સ્વપણની મર્યાદા
એ પ્રકારે સ્વભાવ પ્રકાશકતા બી સાબિત છે.
સ્વભાવ પ્રકાશકતા હોય જ નહીં એમાં ભગવાનનો પ્રશ્ન. એ તો સ્વભાવ છે, જ્ઞાનનો સ્વભાવ ક્યાં જાય?
ત્યાં એમ કહી શકાય કે આપણે સદનસ્તમાં જે સ્વપર પ્રકાશકતા છે એ પર પ્રકાશકતા તે ઉપયોગરૂપ પ્રવર્તી રહી છે અને સ્વ પ્રકાશકતા લબ્ધ રૂપે
છે. આ યુગલની એક ચર્ચા આપે તો લગભગનું સમજણ નથી એમને, એટલે એમને એમ દરેક મૂકી છે. એમને આને શું કર્યું કે આ ભાઈ છે એને બધું જો તમે બંને મારા કરતા વિશેષ જાણનાર છો. હું તો બે વચ્ચે આપલે કરું છું કે આ કે છે ને આ, પણ હું કઈ તમને કોઈને સમજાવ્યું તો શકવાની મારામાં શક્તિ નથી. બાકી તમે જે સમજાવવા માંગતા હોય ને એ બોલો, હું લખી લઉં. એટલે ઓલા બોલતા કે આ ભાઈ લખતા કે એને ડિક્ટેશન આપ્યું, ડિક્ટેટ કરાવ્યું આ ભાઈને લખી દીધા અક્ષર. એમાં તો એને જે કહેવું તું બધું આવી ગયું
હવે તો ફેરફાર તમને જગ્યા ના રહી, ડોક્યુમેન્ટરી પ્રૂફ નહીં જોવાનું, એમાં એક આર્ગ્યુમેન્ટ આવે કે ઉપયોગ એક કાળે એકને જાણે છે. માટે જયારે જ્ઞાનીનો ઉપયોગ કલ્પદાર્થ ઉપર જાય છે ત્યારે એને આત્મનું જ્ઞાન હોય જ નહીં, ત્યારે જેવું મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન છે એવું જ એનું જ્ઞાન હોય. કેમ કે ઉપયોગનો એક આગમ પ્રસિદ્ધ વિષય છે કે ઉપયોગ એક કાળે એકને વિષય કરે એને વિષય ન કરી શકે. જયારે ઉપયોગ એક કાળે એકને વિષય કરી શકે ત્યારે સ્પષ્ટ વાત છે કે અત્યારે હું મારા હાથને રેખા જોઉં છું, તો મારા હાથને રેખા જોઉં છું ત્યારે હું આત્માને ઉપયોગ એકમાં પણ જોઈ નથી શકતો. અને એમણે તો ઉપયોગ જેટલી જ ફરિયાદ લીધી છે જ્ઞાનની ફરિયાદ, ઉપયોગ સિવાયની લગ્નની ફરિયાદ ને કોઈ સ્વીકારતા નથી. એ વખતે આ જ્ઞાનમાં આત્માનું જ્ઞાન ન હોય આ એમની દલીલ હતી. તો એ જ્ઞાન એ વખતે એકાંત બહુ પ્રકાશક થઈ ગયું, જ્ઞાન તો સતત પ્રકાશક એ વાત તૂટી જાય છે. એને શું છે પક્ષ છે એ વ્યક્તિનો, એટલે એમ કે ભાઈ સાહેબ હું કાંઈ કરતો નથી, તમે એમને કાંઈક કહો નહીં બધી વાત તૂટી જાય છે. પણ એમ કે મને શું દલીલ કરવું છે, મારે શું મને શું ખબર પડે એમ કહેવાનું છે. આ વાત ઉપર શું દલીલ કરવી મેં હું શું કહી શકું, પણ એમને કઈ દલીલ કરી શકું કે જે પરિણતિ છે એની અંદર શ્રદ્ધાનું કાર્ય છે આત્મા શ્રદ્ધા સાથે છે નાની પુરુષની. પણ ઉપયોગમાં એક કાળે એક જ નહીં હોય માટે જ્ઞાનમાં એ વખતે હાથ માને છે.
લગ્નનો વિષય કે
લગ્ન તો એ સ્વીકારતો નથી, એટલે મેં એની સામે વાત પૂછી કે શ્રદ્ધા અંદર કામ કરે છે આત્મા સાથે, અને વિતરાગતાની પણ પરિણતિ આત્મા સાથે જોડાયેલી છે ત્યારે વિતરાગતા છે. એ વખતે ત્યાં જ્ઞાન નથી એમ જો તમે કહેતા હોય તો એ બે આંગણી કરી જાય છે. જ્ઞાનીને ક્યાંથી ખબર પડી કે મારી શ્રદ્ધા આત્મા સાથે આ વખતે રહી છે અને મારી વિતરાગ પરિણતિ પણ આત્મા સાથે રહી છે? જ્ઞાનીને ખબર ક્યાંથી પડી એ વખતે જો જ્ઞાન ત્યાં હાજર ન હોય તો કોણ જાણે કે આ બે કામ કરે છે? આ બે જણા આ બે નું કામ કરે છે એ જ્ઞાન વગર કોને ખબર પડે? આપણે ત્યાં લગ્નની હાજરી છે, લગ્ન નામની હાજરી છે એમ સાથે આમાં તો બધું ખસવાની જગ્યા નથી. એમને જે દલીલ આપે છે કે ત્યાં શ્રદ્ધા જ્ઞાનીનું કામ કરે છે અને જે દેશમાં લોકો વિકાસતા પ્રગટ થઈ છે તે પણ જ્ઞાનીનું કામ, તે પણ જ્ઞાનીને કામ કરે છે. ફક્ત જ્ઞાન જ ત્યાં નથી, એક તો ઉપયોગ જ્ઞાનીનો માર્ગ ન હોય અને એ કારણે એક જ નહીં હોય ઉપયોગ. એમને ઉપયોગ જેટલી જ્ઞાનની પર્યાય સમજાને છે એ વખતે સાથે લગ્ન થઈને જ્ઞાનની પર્યાય છે એ વાત સમજાણી નથી. એ વાત સમજાણી નથી એની ખાતરી એ છે કે એને શ્રદ્ધા છે ને વિતરાગતા છે એની ખબર જ્ઞાન સિવાય કોને પડે છે? એને તો ખબર નથી પોતાને. જ્ઞાની કેમ કહી શકે કે મને શ્રદ્ધા છે મને વિતરાગતા છે? એ દલીલ આપે એને એક વખત તો હું કાંઈ કહેવાની જગ્યા નથી.
શ્રદ્ધા છે એમ પાછું જૈનું પણ,
હા જૈનું પણ શ્રદ્ધાને ચારિત્ર છે એવું પણ ગાંધી તો બે રાજ્ય છે.
જ્ઞાનના પ્રજ્ઞાન માત્ર
જ્ઞાનના પ્રજ્ઞાન છે ગોછાની એ બેને તો ખબર જ નથી. શ્રદ્ધાને ખબર નથી પોતાને, ચારિત્રને રાખી રાખતાને પોતાને ખબર નથી. નિરંતર કે તો આત્માનો જે પરિણામનો જે સ્વભાવ છે એનો જ્ઞાન થઈ ગયા. પરિણામની શક્તિ છે સ્વભાવ છે, પરિણામ શક્તિ જે છે એનો નાશ થયો તો વસ્તુનો નાશ થયો. પરિણામ તો પરિણામ
એ સતત એમને શાંતિ અને બીજા બધા અનંતપૂર્ણનું વેદન સતત રહે છે. એવી રીતે ના અજ્ઞાન દશામાં આપણને અશાંતિ
પરિણતિ તો કઈ ચીજ નથી, શાંતિ છે.
તો ભાઈ લબ્ધનું જે વેદન રહે છે એ વેદન છે એવો ઉપયોગ તો ત્યાં છે નહીં, તો વેદન છે એમ કોણ નક્કી કરતું?
લબ્ધી શાંતિ પડ્યા
પણ વગર ઉપયોગ એ વગર ઉપયોગ છે. કારણ કે ત્યારે તે વખતે ઉપયોગ તો પર વિષયમાં છે અને લબ્ધ પરિણમન જે ચાલી રહ્યું છે સ્વને અનુસંધાનનું, તો એ ત્યાં વેદન છે એવું જ્ઞાની જાણે કેવી રીતે?
ઉપયોગ પણ જાણવાની પર્યાય છે, લબ્ધ પણ જ્ઞાનને જાણવાની પર્યાય છે.
લબ્ધ
છે જ્ઞાન છે અને ઉપયોગ પણ જ્ઞાન છે, એક પર્યાયના બે અંશ છે. એક સમયની એક પર્યાય એક જ્ઞાનની પર્યાય એક છે, પણ એની અંદર લબ્ધ ને ઉપયોગ એવા બે ભાવ છે, બે પ્રકારના ભાવ છે, અને બે નું કાર્ય જાણવું તે જ છે.
લબ્ધનું પણ છે,
હા, એનું કાર્ય જાણવું તે જ છે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ તો જ્ઞાનમાં
જે વાત કરી ને જ્યાં જે ગુગલજીની જે દલીલ હતી કે પરને જાણે છે તો ઉપયોગ જ જાણે છે,
ઉપયોગ પર જાણે છે. હવે એને એમ કહ્યું મારું શ્રદ્ધા તો ત્યાં આત્મામાં જ છે,
ઉપયોગ તો છે નહીં,
ઉપયોગ નથી, છતાં ખબર કે
જાણવાની પર્યાય વગર ઉપયોગ એથી રે,
પણ ખબર ઉપયોગ નથી.
હા,
લગ્ન પણ જાણવું છે, આ ઉપયોગ પણ જાણવું છે, બે કાર્ય છે. કેમ કે તો કાર્યરૂપ પર્યાયના જ બે ભાવ છે, એક પર્યાયના બે ભાવ છે, તો બંને કાર્યો જ છે. એટલે શું છે કે આપણને પરિચય ઉપયોગમાં છે, એટલે ઓળખે આપણે ઉપયોગને ઓળખીએ છીએ, લગ્નને ઓળખતા નથી. જેનો પરિચય એની ઓળખાણ હોય, જે ભાવોનો પરિચય છે એની ઓળખાણ થાય, તો ઉપયોગને આપણે ઓળખીએ છીએ અને લગ્ન ઓળખતા નથી. એટલે એમ થાય કે લગ્ન જાણે તો એ ઉપયોગ તો નથી, તો ઉપયોગ જ જાણે એટલું જ આપણે આપણે સમજમાં આવે છે. પણ જ્ઞાન છે તે જાણે છે, પછી તે લબ્ધાત્મક જ્ઞાન હોય કે ઉપયોગાત્મક જ્ઞાન હોય, જ્ઞાન જાણે છે. જ્ઞાનની પર્યાય જાણવાનું કામ કરે તો એનો સ્વભાવ કોણ છે? તેથી તે લબ્ધાત્મક હોય તો જાણવાનું કામ કરે અને ઉપયોગાત્મક હોય તો પણ જાણવાનું જ કામ કરે. તો લબ્ધાત્મક પરિસ્થિતિમાં એ પોતાને શ્રદ્ધા છે, શાંતિ છે, નિદ્રાગતા છે, એ બધું જાણે છે.
પછી એમ કેમ કહે છે કે જ્ઞાન ઉપયોગ સ્વરૂપ જ છે?
જ્ઞાન ઉપયોગ સ્વરૂપ છે એ સ્થૂળ કથન છે, અને જ્ઞાન લબ્ધ ઉપયોગ સ્વરૂપ છે એ સૂક્ષ્મ કથન છે. કથનના બે પ્રકાર આવે છે. માણસ એમ કે ભાઈ ભાવ પરાવર્તનમાં, પાંચ પરાવર્તનમાં ભાવ પરાવર્તન છે, તો એવો એટલે ભાવ નથી કે જે આ જીવનો પ્રાપ્ત થયો હોય, બધા જ ભાવે ઉપયો છે એ સ્થૂળ કથન છે. સૂક્ષ્મપણે જોઈએ તો સર્વસિદ્ધિનો ભાવ થયો, સર્વસિદ્ધિનો ભાવ બીજી વાર થાય ને, અને અમુક ભાવ બધી વાર કર્યા. પાંચ પરાવર્તનમાં બધા જ ભાવો અનંત વાર કર્યા એમ કહેવાય છે, પણ એ સ્થૂળ કથન છે. સૂક્ષ્મપણે તો કે જે સમ્યક દ્રષ્ટિને જે ભાવો થાય હોય તે ભાવ.
એટલે જ્ઞાની ઉપયોગને પણ જાણે છે અને લબ્ધનું જે વેદન છે એનું પણ જાણપણ એને એ જ વખતે પ્રવર્તી રહ્યું છે, જાણપણે પ્રવર્તી રહ્યું છે.
એટલું જ નહીં, એ મુખ્ય છે.
હા, એ તો પછી મુખ્ય તો એ જ થઈ જાય છે, પણ જાણપણું ત્યાં છે એનું.
જ્ઞાન હોય જાણે નહીં એ વાત ક્યાં? જ્ઞાન હોય જાણે નહીં તો મારે મને શ્રદ્ધા આત્માની એ વખતે રહી છે એમ કેમ કહી શકે? મારામાં વિતરાગતા થઈ છે, મને શાંતિ રહી છે એમ કેમ ખબર પડે? બીજી વાત પૂછું, જાગ્યા પછી મને ઊંઘ સારી આવી એમ કેમ ખબર પડે? વિચારી કયો હવે વિચારે ને કયો બરાબર છે? તમે જાગ્યા પછી એમ સવારે કહી શકો કે આજે રાત્રે મને બહુ સારી ઊંઘ આવી હતી. એવી સારી ઊંઘ આવી હતી કે કેટલું ઊંઘ હોય નહીં મને ખબર નથી. આ તો વહેલા વહેલા ઊંઘ આવી ગઈ 8 વાગ્યામાં. અને સિદ્ધિ એક ઊંઘે સવાર પડી ગાઢ નિંદ્રાની અંદર આખી રાત વાગ્યા પછી તમે બરાબર કહી શકો.
ઊંઘમાં ઉપયોગ નથી એમ નથી કીધું ને. ઊંઘમાં આપણો ઉપયોગ પરમાં ક્યાંય છે નહીં.
અને ઊંઘ ઉપર નથી.
ઊંઘ ઉપર
છતાં ત્યાં જ્ઞાન છે. જ્ઞાન પરિણામ બધું
હું તો ત્યાં બાજુ એમ નક્કી થયું તો કે અજ્ઞાની પણ એ જ પ્રકારે જો જ્ઞાનની સૂક્ષ્મતામાં ચાલ્યો જાય તો લગ્નના વિષયને જાણી શકે છે.
સમજી શકે સમજી શકે એની તો ચર્ચા કરી એ તો એમ જ કહેવું પડે કે ભાઈ આ સમજ્યા છે એવું નથી. પણ સમજવું થોડું કઠણ એટલા માટે છે કે ભાવનો પરિચય માટે તમે પરિચય કરતા રહ્યા તો ઘણું સમજાય. એમને તમારે ઉત્તર વિચાર નથી ઉત્તર એ વિષય ઉપર તમે વિચાર કરતા હતા તો તમને સમજાય ઘણી વાતો સમજાય. અને આ બધી વાતો પ્રેક્ટિકલ સાઈડ આવે ત્યારે વગર પૂછે સમજાતી જાય કારણ કે પ્રેક્ટિકલ ના પરિણામ તરીકે કેળવે છે
કેળવણી રીતે.
બીજે તો હોવાનો સવાલ નથી કેમ કે બીજે તો કોઈ એવા મહાપુરુષ થયા નહીં ગુરુદેવ જેવા કે આવી બધી વાતો કાર મૂકી હોય ત્યાં એ વિશે બહાર આવ્યો છે ઓછા અંશે ત્યાં પણ આજે એની ચર્ચા નથી કેમ કે એ વિશે તો ધ્યાન બહુ ઓછું એમ બળવાન તો નથી ભાન કહેવાય છે. ભાન કહેવાય છે દાખલા તરીકે તમને તમારા સ્ટેટસનું ભાન હંમેશા આવીએ છે. કોઈ પણ માણસ એની એનાથી જરાક આગુ પાછું બોલશે ને કેટલું જરાક પણ ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ પણ સમ સીધો તમને નથી ઇનડાયરેક્ટલી તમારા સ્ટેટસ બહારની કોઈ વાત જો તમને લાગુ પડતી તમારા ઉપયોગમાં આવી જશે એટલે તમારો લગ્ન સિદ્ધ બહાર આવશે ત્યાંથી તીર છોડશે એ ભાઈ સંભાળીને બોલો હું તમે ચૂકીને બોલો છો એમ કે છે શું કે છે તમે સંભાળીને બોલો તમે ચૂકીને બોલો છો તમારી લિમિટમાં રહી જાવ. પછી એ ભાન એના ઘણા પ્રકાર છે. તમે નક્કી કરો છો કે તમે એક પુરુષ છો તો એ પુરુષવાચક શબ્દ જ વપરાવો જોઈએ તમારા માટે. બાકી બે જાતિનો કોઈ શબ્દ વાપરે તો તમારું ભાન છે એ સીધો અહીંયાથી પિસ્તો લઈને બોલી છોડે. પછી તમે તમારી જેટલી ઇજ્જત આપેલું છે એનું પણ તમને ભાન છે. એમાંથી 3-16ની કોઈ વાત કરે એટલે પિસ્તોલમાંથી જોઈ શકે સુધી એવી જ રીતે તમારા જેટલા સંબંધો છે ધાર્મિક આર્થિક સામાજિક સગાઈના બીજા બીજા જેટલા સંબંધો આખી તમારી જે દુનિયા છે એને કહીએ એ દુનિયામાં તમારું જે સ્થાન છે એનું તમને ભાન છે. 1000 સંબંધો હોય તો 1000 સંબંધનો લગ્ન રૂપે તમને ભાન રહે છે. એ 1000 માંથી કોઈ એક સંબંધની અંદર જરાક ફેરફાર થાય એટલે સીધે પિસ્તોલમાંથી જોઈ છે ભાન એ ભાન એમ બતાવે છે કે તમારી લગ્ન પરિણામ ક્યાં
છે એનું જ્ઞાન
છે. જ્ઞાન હોય તો તમારી કોઈ વખતે ફાયરિંગ ક્યાં તે કરે વાર નહીં લાગે
તરત અને કોઈ પણ સંયોગમાં પોતાના અસ્તિત્વને પણ ભૂલતો નથી.
પોતાનું જે કલ્પેલું અસ્તિત્વ છે જે રીતે કલ્પેલું છે એમાં પછી 1000 રીત હોય કે લાખ પ્રકાર હોય એ 1000 લાખે એક સાથે લગ્નમાં છે. એમાંથી એક જગ્યાએ કોઈ ફેરફાર કરે એટલે સીધી જ થાય રે થાય. એને ભાન કહેવામાં આવે છે.
પોતે હંમેશા પોતાના માનામાં હોય છે એટલે બાળકને લગ્ન જ્ઞાનને પરિણામ
લગ્ન ની અંદર પૂર્વનો પણ હોય પૂર્વથી લઈને આવ્યું હોય તો એ પણ લગ્ન ની અંદર હોય
છે ફક્ત લગ્નનો વિષય બધા પૂર્વ પૂર્વનો જ વિષય લગ્નનો છે ભવિષ્ય
જ્ઞાન તો આત્માની સાથે જ છે તો જો એમ ન હોય તો જાતિ સ્મરણ જે પ્રસંગ આવે છે જ્ઞાતિસ્મરણ છે એ લગ્નપૂર્વક
સ્મૃતિ મતિ નાખવા જાય છે પણ એ બધું લગ્નમાં પડ્યું હોય છે તો સ્મરણ અને એવા ઉપયોગનો અભાવ ત્યાં વિસ્મૃતિ છે તો લગ્ન તો આખી પર્યાય જુદી છે આ ઉપયોગ છે આ લગ્ન છે એને કાર્ય કરવાની પદ્ધતિ જુદી છે
ત્યાં ભાઈ હજી એ નથી બેસતું કે જે ઉપયોગ મુકાણો વિષયની ગેરહાજરીમાં તો લબ્ધમાં ઉપયોગ મુકાણો કે નહીં એમ સ્મૃતિના વિષય
ભલે લબ્ધમાં મુકાણો એમ કહીએ કારણ લબ્ધમાં મુકાણો એનો વાત ને તો સ્મૃતિ પોતે ઉપયોગ
આત્મા છે હા એ તો બરાબર સ્મૃતિ પોતે જ
લબ્ધનો વિષય બહુ વિશાળ છે અને સ્મૃતિ તો કોઈક જ વાત નહીં આવે
એના સૌક્ષમ ઉપર આપણે
જેટલું લગ્ન હોય બધાને સ્મૃતિ થાય
એવું
નહીં એક ભાન કાયમ રહે છે સત્ય કાયમ કાયમ રહે છે ભાનની પરિણતિ કાયમ જ રહે છે
કાળ ખુલ્લું જ છે એમ કીધું છે જ્ઞાન ત્રણેય કાળ ખુલ્લું જ છે એમ કહેવા પાછળનો આશય જ આ છે કે ભાન ત્રણેય કાળ છે
જ્ઞાનનું કાર્ય જાણવું છે કે નહીં જાણવું ક્યારે થતું માટે શું છે દર્પણ છે એની શુદ્ધતા શું કે પ્રતિબિંબને ઝીલે તો પ્રતિબિંબને ઝીલ્યા વગર ક્યારે જ્ઞાન રહેતું નથી એવું બિંબ છે જ્ઞાન બિંબ છે માટે શબ્દ છે એવી જ્ઞાનની શક્યતા કરે મનુષ્ય શબ્દો તિરિયંશ નથી અને તિરિયંશમાં અનંત અસંખ્ય પ્રકારના તિરિયંશમાંથી એક જ જાતે તમારે નથી એ બધાનું કામ છે એટલે કોઈ પણ તિરિયંશવાચક શબ્દનો પ્રયોગ ન કરી શકે તમારા
વિજ્ઞાનની વિશાળતા
આ બહુ મોટી વાત છે
જેટલું આ શોધખોળનો વિષય થઈ ગયો
જેટલું તમે એના ઉદાહરણમાં જાવ તો તમને એની વિશાળતા
સમજાય આ એંગલથી વિચાર્યું જ નથી ખરેખર
એ એંગલથી વિચારો તો બધું સમજાય અનુકરણ કરવા હોય તો એમાં સમય મર્યાદા છે તમારે અડધી રાતે દર્શન કરવા હોય તો મંદિર બંધ હોય ખરે ઉપર જાઓ તો તમારું મંદિર બંધ છે કાવજન બાવાને જોડો તમારે પણ એ જ સ્વરૂપમાં ભગવાનના દર્શન કરવા હોય એના એના એનો દરવાજો ક્યારે બંધ થતો સદાય ખબર દરવાજો એટલું જ નહીં નિત પરમાત્મા દર્શન દેવા માટે હંમેશા ઉભા રહીએ છીએ કારણ પ્રકારના નાખવા નથી ત્યારે તો મારે આમો જોતો નથી અનંતકાળ છે હવે તું તારા ઘરે હું મારા ઘરે જાઉં એવા અનંત કરુણાનંદ છે અને કરુણા પણ એમ કંઈ અનંત છે સદાય ઉભા રહીએ છીએ પોતે સરસ તેની સન્મુખ થાય એટલે જે સમયે સન્મુખ થાય એ સમયે આપી સરસ
સાથે જીત દર્શન કોને કહેવાય સાચા જીતન કોને કહેવાય
અન્ય આપણે કરીએ છીએ કરવા દઈએ છીએ ત્યારે
વિકરાગ મુદ્રાને દેખીને સ્વસંવેદન ભાવનું પોતાનું સ્વરૂપ વિચારે જીન દર્શનના કાળે શું કરે જીન દર્શન કરનાર કે વિતરાગ મુદ્રા દેખીને એ વિતરાગ મુદ્રામાં રહેલી વિતરાગતા એ વિતરાગ મુદ્રામાં રહેલું સ્વસંવેદન આત્મશાંતિ અને એ વિતરાગ મુદ્રામાં રહેલી અંતર્મુખતા આવા અનેક ભાવો એ મુદ્રાની અંદર સ્પષ્ટ વ્યક્ત થાય છે. જીનેન્દ્રની મુદ્રા એ મુખાકૃતિ છે, મુદ્રા એટલે મુખાકૃતિ, એ મુખાકૃતિની અંદર ઘણા ભાવો વ્યક્ત થાય છે. એટલે એક માણસ ગુસ્સે થાય ત્યારે એની આંખમાં, એના હોઠ ઉપર, એના નાક ઉપર, એના કાન ઉપર બધે અસર આવે. એવી રીતે હસે ત્યારે હસવાના બધા પ્રકારના ભાવો દેખાઈ જાય, રડે ત્યારે રડવાના ભાવો દેખાઈ જાય, ગુસ્સો કરે ત્યારે ગુસ્સો થતા હોય એના ભાવો દેખાઈ જાય. મુખાકૃતિ છે, એ ભાવોનું ડાયલ છે, જે પરિણામ થાય છે એને બાહ્ય દ્રષ્ટિએ સમજવા માટે સ્ક્રીન છે, સ્ક્રીન ઉપર પિક્ચર આવે છે, ચેનલાઇઝ થઈને કેમ સ્ક્રીન ઉપર પિક્ચર આવે છે એમાં મુખાકૃતિ ઉપર પિક્ચર આવી જાય છે. તો ભગવાન જે ભગવાન થઈ ગયા એ ભગવાનને ભગવાન પણ કોઈ એનું કોઈ સ્ક્રીન છે કે નહીં, મુદ્રા મુદ્રા છે એમની પોતાનો પકડાય છે. તો જ્યારે એમના દર્શન કરવાનો પ્રસંગ હોય ત્યારે એ બધા ભાવોનું સ્મરણ થવું જોઈએ,
આપણને સ્મરણ થવું,
સ્મરણ થવું જોઈએ. આવા ભાવો છે, આવા ભાવો છે. પહેલા ભેદપૂર્વક સ્મરણ થાય, પછી ઓળખાણ થાય ત્યારે એનું અભેદપૂર્વક સ્મરણ થાય. દાખલા તરીકે તમે અનિલભાઈને ઓળખો છો તો મોટા ઓળખતા ક્યાં સુધી અનિલભાઈ કેવા એના વિચાર કરવા પડે, પછી તો નાક પડે એટલે વાત પૂરી થઈ ગઈ, કાંઈ વિચાર કર્યા વિના અનિલભાઈ સમજાઈ ગયા, કાંઈ વિચાર ન કરવો પડે કે આવા છે તેવા છે એવું કાંઈ નહીં. તમે એમની 10-20 યોગ્યતાનો તમને ખ્યાલ છે કે અનિલભાઈ એટલે આ બધી યોગ્યતાનો એક ઠેકાણે ત્યાં એકત્રપણું જીવ છે તે અનિલભાઈ છે. પણ એ ઓળખતી વખતે તમે બધો વિચાર કર્યો, અરે સરળ છે, અરે તો બહુ શાંત છે, સરળ છે એમ જે તમે 20 વાત ઉપર તમને બહુ માનાયું હોય, પણ એ ઓળખતી વખતે 20-20 ભેદ પડ્યા ત્યારે આખા તમને એનું પિક્ચર આવી ગયું કે આ તો હવે આવા જ છે. એ આવાની અંદર અભેદપણે વિશે વાત સમાયેલી છે. વ્યક્તિ ગુરુદેવ છે, ગુરુદેવને આપણે ઘણા વખતે સાંભળતા હોય ત્યારે ગુરુદેવને કેટલું જ્ઞાન છે, ગુરુદેવમાં કેટલી સરળતા છે, કેટલી શાંતિ છે, ઘણા ઘણા વખતે આપણને ગુરુદેવ પ્રત્યે બહુ માનતી હોય. તો જ્યાં સુધી ગુરુદેવને નહોતા ઓળખતા ત્યાં સુધી આપણે એક એક વાતનો વિચાર કરીને ઓળખ્યા, પછી તો નામ પડ્યું ગુરુદેવ એટલે એ કેવા, એ એક સાથે બધી વાત એની અંદર અભેદપણે આવી જાય છે. કોઈ પણ પરિચિત વ્યક્તિ માટે બરોબર વિચાર કર્યા વિના એ વ્યક્તિ નામ આપે બરાબર ઓળખી લીધા, કાંઈ તમારે ઓળખાણ દેવાની જરૂર નથી, કેમ કે એ એક જ સેકન્ડમાં તમને એની બધી વિશેષતાઓનું જ્ઞાન અભેદપણે થઈ જાય છે. એટલે જ્ઞાનનું કાર્ય ભેદપણે પણ જાણવાનું છે અને અભેદપણે પણ જાણવાનું છે. એમ ભગવાનને જ્યાં સુધી ન ઓળખતા હોઈએ ત્યાં સુધી એમનું સ્વસંવેદન, એમની શાંતિ, એમનો પરમાનંદ, એમની અંતર્મુખતા, એમની વિતરાગતા, એ બધા ભાવોને ભેદ પાડીને વિચાર કરીને એમની સામે જોઈને ઓળખવાનો પ્રયત્ન કરવામાં આવે. પછી જ્યારે એમની ઓળખ થઈ જાય કે ભગવાનનું આવું સ્વરૂપ છે, સર્વજ્ઞ દેવનું, વિતરાગ દેવનું આવું સ્વરૂપ છે, ત્યારે જીનેન્દ્ર શબ્દ આવે કે જીનેન્દ્રનો ફોટો આવે કે જીનેન્દ્રની મૂર્તિ સામે આવે, એક સાથે બધા ભાવો સમજાઈ જાય.
જ્ઞાન ની અંદર. બીજું એક વિશેષ એની અંદર જનેન્દ્ર દર્શન ની અંદર આથી વધારે કામ બીજું છે કે એવું પોતાનું જ કરવું છે. તો જેમ અરીસાની અંદર તમે અરીસામાં તમારી મુખાકૃતિ જુઓ છો, મુખાકૃતિના પ્રતિબિંબને જુઓ છો, ત્યારે તમારો ઉપયોગ પ્રતિબિંબ ઉપર છે. એટલે અરીસાની સપાટી ઉપર તમે જુઓ છો આંખથી, પણ તમારું લક્ષ તમારા આ ચહેરા ઉપર છે. આમ તો કોઈ પોતાના ચહેરાને જોઈ શકે નહીં, આંખ ચહેરા ઉપર હોવાથી કોઈ પોતાના ચહેરાને તો જોઈ શકે નહીં. એટલા માટે દર્પણમાં પોતાનો ચહેરો જોવામાં આવે છે અરીસાની ઉપર. તો અરીસામાં જોતી વખતે જ્ઞાનની પ્રક્રિયા શું છે એનો અભ્યાસ કરીએ આપણે, પ્રથમકરણ કરીએ કે તમારો નજર છે એ અરીસા ઉપર છે, આંખ મારફત તમારી નજર અરીસા ઉપર છે, પણ તમારું લક્ષ તમારા ચહેરા ઉપર છે. જ્યારે તમે તમારા ચહેરા ઉપર કોઈ ડાઘ જોશો તો તમે અરીસામાં એ પકડો નહીં લગાવો, તમારું નેપકિન છે એ તમારા ચહેરા ઉપર લગાડી દેશો. કેમ એમ કર્યું? તમે જુઓ છો તો ત્યાં
લક્ષ,
તમે જુઓ છો ત્યાં, કારણ કે આ જગ્યાએ ડાઘ પીડ્યો છે, આ જગ્યાએ નથી પીડ્યો. તો તમે અરીસામાં તે જગ્યાએ નેપકિન નથી લગાડતા, પણ તમારા ચહેરા ઉપર એ જગ્યાએ નેપકિન. એનો અર્થ શું થાય કે તમારી નજર અરીસા ઉપર છે, તમારું લક્ષ તમારા ચહેરા ઉપર છે. એક જ જ્ઞાનની પર્યાયમાં બે પ્રકારનું જ્ઞાન વર્તે છે, સ્વ અને કર્મ. એમ જિનેન્દ્રના દર્શન કરતી વખતે આ એક પરિસ્થિતિ ઉભી થાય કે જયારે જિનેન્દ્રનું સ્વરૂપ ઓળખાય છે ત્યારે જેવું જિનેન્દ્રના દર્શન કરે છે તેવું સીધું જ લક્ષ એના હાથમાં ઉતરી જાય છે. નજર ત્યાં હોય છે ને લક્ષ હાથમાં ઉતરી જાય છે. આનું નામ જૈનેન્દ્રના દર્શન છે. આવી રીતે જૈનેન્દ્રના દર્શન કરાય અને એ સાચા દર્શન, બાકી બધે દર્શન ને વાંધો હશે.
ભાઈ, ત્યાં મૂર્તિનું સ્વસંવેદન રૂપ જે વાત કરી, ત્યાં શું સ્વસંવેદનને કઈ રીતે ત્યાં ઓળખ?
જ્ઞાનથી જ્ઞાન સંવેદન.
મૂર્તિમાં સંવેદન છે જે કહીએ, મૂર્તિ વિતરાગનું વિતરાગતાનું ત્યાં સંવેદન પડવું છે,
પરિપૂર્ણ સ્વસંવેદન છે.
એને ત્યાં આગળ કઈ રીતે જોવું એનું કોઈ વિષય
એવો છે કે જે ભેદ જ્ઞાનમાં પરથી ભિન્નતા, પરથી ભેદ વ્યાપકતા અને પછી જે વેદકતા છે જ્ઞાનની, એ સ્ટેજે અવલોકન આવે ત્યારે સ્વસંવેદન ભાવ શું છે એ પહેલો વહેલો સમજાય છે. હજી વેદક નથી આવ્યું પણ સમજમાં આવે, કાલમાં આવે છે, ભાષે છે. પછી સ્વસંવેદન, અનંત સ્વસંવેદન શું, પછી એનો
પછી તો આખી ચેનલ પકડાઈ જાય.
પછી તો સેમ્પલ ઉપરથી આખી પણ ખબર પડે છે. એક સેમ્પલ ગંભીરથી બહાર કાઢ્યા પછી આખી ગુણ આવી ભરી છે.
ત્યાં સુધી દર્શન કરવા માટે કયા પ્રકારે ત્યાં,
એટલે પહેલા તો એવી વાત છે, અહીં સુધી પહેલા અંદર જવું પડે છે. એ વગર હાચા દર્શન નથી થતા,
કારણ કે મુખ્ય ફેક્ટર જ ત્યાં સ્વસંવેદન ઉપર રહેલું છે.
સ્વસંવેદન અંતર્મુક્તાનો અને વિતરાકતાનો આ
ત્યાં સુધી તો ખાલી આ શબ્દોનો વિકલ્પ જ રહેશે.
શું કામ થાય છે? દેવેન્દ્ર ભગવાનના દર્શન શું કામ થાય? સામાન્ય માણસ જે વૈજ્ઞાનનો પ્રયોગમાં આવેલો હોય છે એને વિશેષ વૈજ્ઞાન થવા માટે નિમિત્ત પડે છે. અને જે જ્ઞાનીને વૈજ્ઞાન થઈ ગયો છે એને સ્વરૂપમાં એકાગ્રતા થવામાં, સ્વરૂપ ધ્યાન થવામાં એ નિમિત્ત કરે છે. ચિત્ત તો એક ને એક છે, યોગ્યતા અનુસાર નિમિત્ત નૈમિત્તિક પરિણામ થાય. સાવ સામાન્ય માણસ હોય તો માત્ર સ્વભાવ થાય,
એ સુખભાવ પણ આ પ્રકારે જો એને પરિણામ ચાલતા હોય તો જ ને.
સામાન્ય રીતે મન કશાય થઈ જાય છે એટલે બધી શાંતિ છે ભગવાન, કશાયના અભાવ સ્વરૂપે પ્રગટ કશાશે ને, એટલે સહેજે એના ભાવથી દર્શન કરતા મારા પરમેશ્વર છે, મારા ભગવાન છે, એટલે સહેજે કશાય મન થાય છે. શુભ ભાવ તો સામાન્ય માણસને પણ થઈ જાય છે, પણ માત્ર શુભ ભાવનું નિમિત્ત ભગવાનને ન બનાવવા જોઈએ, ભગવાનને વેદજ્ઞાનમાં નિમિત્ત કરવા જોઈએ, આ સ્વરૂપ ધ્યાનમાં નિમિત્ત કરવા જોઈએ. કેટલા માટે આપણે શ્વેતાંબર પ્રતિમાને માન્ય કરતા નથી, એ લોકો એટલું કુરૂપ કર્યું છે, એટલું વિરૂપ કર્યું છે કે એની અંદર ભાવો સંતવાતા નથી. નેત્રો ઉકાળા કરીને આર્ટિફિશિયલ આંખ લગાડી દીધી, ધ્યાનસ્થમાંની અંદર તો નેત્રો ભરેલા હોય છે, નાસિકાગ્ર દ્રષ્ટિ હોય છે, એ પહેલે બધાને અંતર મુક્તા બંધ થઈ જાય છે, એને બહાર જોતા રહે તો હમ આપણે હમ જોતા રહે ભગવાન એવું લાગે છે, એટલે એક તો અંતર મુક્તા બંધ થઈ જાય છે. પછી જે દાગીનાને શૃંગાર ખૂબ ને શૃંગારને બધું લગાડેલું એટલે એમને વિતરાગતાનો નાશ થાય છે. વિતરાગતાના નાશ થયા પછી હું રીએ સરાગતા રીએ વિરુદ્ધ કરવું થઈ ગયું, શૃંગાર તો રાગી જેવો કરે છે,
ત્યાં સ્વસંવેદન
વિતરાગી જેવો કરે, શૃંગાર વિરુદ્ધ કરે છે, આખું વિરુદ્ધ રૂપ થઈ ગયું. એટલા માટે આપણે ત્યાં દર્શન કરવા છે,
દર્શન કરવા બી નથી,
દર્શન કરીને શું કરો, કાયદો શેના દર્શન કરો, તમે કોના દર્શન કરો, એમના સંગ્રામ ના કરો કે એમના સ્વરૂપ ના કરવા, દર્શન કોના કરવા છે,
એમના વિતરાગતા વિતરાગતા જ્યાં છે.
અત્યારે છેલ્લા 500 વર્ષ છે એક સંપ્રદાય ચાલે છે, વૈષ્ણવ સંપ્રદાયની જે હવેલીનો પંથ છે એ શૃંગારિક છે. તો એ લોકો એમ કહેશે કે ચાલો ઇંડોળાના દર્શન કરવા જઈએ, શું કહેશે, પછી એમ કહે કે આજે ફૂલડોળના દર્શન કરવાના છે, એ જાતનો શૃંગાર હોય ને એનું નામ આપેલો, આજે આના દર્શન કરે, શૃંગારના દર્શન કરે છે ભગવાન, એની આખો શૃંગાર એક મત છે. બલ્ભાચાર્ય તો કેમ મત ચલાવ્યો,
ત્રણેય લોકની અંદર આ પ્રમાણેની અકૃત્રિમ પ્રતિમા પણ આ પ્રયોજનથી જ છે,
કુદરતે કુદરતે છે, સ્વરૂપથી કરી કુદરત
એટલે છે, સ્વયંભૂ ભણે છે,
સ્વયંભૂ ભણે
ગોઠવાઈ ગયેલા. તો પછી આ સ્થાનકવાસી જે મતે ચાલે છે કે પ્રતિમાનો જે નિષેધ છે એની પાછળનો કોઈ ખાસ પ્રયોજન ખરું,
એની અંદર એ લોકોએ છળ મૂકેલી છે, પ્રયોજનના બાદ એક છળ મૂકેલી છે, મંદિરો બનાવતા અને એમાં હિંસા થાય, વધુ કાંઈ જેવો નહીં, પાણી કાંઈ જેવો નહીં, વાયુ કાંઈ જેવો નહીં, બધા જેવો નહીં, હિંસા થાય છે અને આપણો અહિંસા થાય છે, માટે મંદિર નહીં બનાવવું જોઈએ અને એમ કહેનારા ઉપાશ્રય બનાવશે, પોતાને રહેવા માટે સારામાં સારું મકાન બનાવશે,
ઉપાશ્રય બનાવે
પણ ભગવાનનું મંદિર નહીં બનાવે, ઉપાશ્રય પણ આ વાતને ધ્યાન ન કરી બધા છે, કેમ કે કોઈ સ્થાનક રસે બેઠા હોય તો મન દુખાઈ જાય, પણ બહુ કઠોર શબ્દ સખત શબ્દ રહેતો કે જેને ધ્યાનનું કારણ એવી વિતરાગ પ્રતિમાને ઉડાવી છે. આ સંપ્રદાયને 500 વર્ષ થયા છે પણ એક બુદ્ધિવાળો થયો નથી, એની એક વ્યક્તિ પણ બુદ્ધિવાળો થયો નથી અને એની સાબિતી એમને આપી છે કે 500 વર્ષમાં એ લોકોએ પોતાનું એક સ્વતંત્ર શાસ્ત્રની રચના નથી કરી શક્યા. એમણે 45 જે દેરાવાસીના શાસ્ત્રો હતા એમાંથી 33 જુદા કાયદા કે એમાં પ્રતિમાનું વર્ણન ભાગ્યે જ હોય છે ખરું બધું, ત્યાં એ લોકો મિસગાઈડ કરે છે લોકોને, કે મેં તો યક્ષની પ્રતિ મારી વાત છે, મિત્રાગ્ની જયેન્દ્રની પ્રતિ મારી વાત નથી. ગુરુદેવને એમાંથી પ્રેરણ કરતા ગુરુદેવે પહેલા જયારે વાંચ્યું ત્યારે એમને ધ્યાન દીધું કે આ યક્ષની પ્રતિમાની વાત ચાલે છે કે મિત્રાગ્ની પ્રતિમાની વાત ચાલે. માઇન્ડ સ્ટડી કરી એટલે પછી બધી વાત કરું મિત્રાગ્ની સાબિત થાય છે. એ જયારે એમને પોતાને વિચારથી મગનથી મજબૂતથી બરાબર વાંચે છે પછી જૂના બહુ જૂના સાધુ હતા આચાર્ય એની સાથે ખાનગી મિટિંગ કરી સિટિંગ કરી બે જણ વચ્ચે મારે વાત પૂછી છે. ગુરુદેવ તો એની પાસે ઉંમર મહિનાના હતા ને દીક્ષા મહિનાના હતા એટલે એને બધું ભોગ કાઢીએ તારે જે કહેવું હોય પૂછે છે પૂછકે સંતોષ રાખે છે. મારા જે વાત આ છે કે આપણા જે ક્ષેત્ર સાધક છે એમાં જીત કરી આવે છે એ બધા નિષેધ કરી રહ્યો પહેલાં તો એ વૃદ્ધિગત રીતે એ બધું કોઈ યક્ષની કરવા તો કે નહીં જીત પ્રતિમાની વાત છે આની થાય છે આપ કયો વાત બતાવું આપને એટલે પહેલાંને ખ્યાલ હતો ઉત્તર જનારને ખ્યાલ હતો પહેલાં ખોટો જવાબ દીધો સંપ્રદાયને કારણે જેવું એમને ખબર પડી કે આ માણસ જાણકાર છે અને મારે દલિત ગામમાં આવવાની નથી ને શાસ્ત્રકાર તો તમારે આ પાડવી પડશે એટલે વગર શાસ્ત્રકારે એમને આ પાડી દીધી. કાંતિ તારે વાત સાચી છે પણ આપણે નામ લઈએ ને તો મોટું તોફાન થાય ને રોટલા પાણી ઉપાડવા બંધ થઈ ગઈ છે એમને એમથી બરાબર આ રોટલા તો કરે છે આના કરતા વેપાર સંતો કરો